તારીખ 12/8/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 3 સળંગ પ્રવચન નંબર 6 પણ
નિર્વિકલ્પ અનુભવમાં પર્યાય યથાર્થ અનુભવ છે એમને. પર્યાયના ભેદનો વિકલ્પ નહીં હોવા છતાં દ્રવ્યગુણ પર્યાયનો નિર્વિકલ્પ ભાવે યથાર્થ અનુભવ છે. સ્વવિકલ્પ પ્રમાણમાં દ્રવ્ય પર્યાયનો યુગપત અનુભવ એ પ્રમાણ છે એવી વ્યાખ્યા છે. દ્રવ્ય પર્યાયનો યુગપત અનુભવ, યુગપત જ્ઞાન ત્યાં કર્યું છે. સ્વવિકલ્પ છે, દ્રવ્ય પર્યાયનું યુગપત જ્ઞાન થાય એ પ્રમાણ જ્ઞાન છે એમ કહે છે. અહીંયા અનુભવ પ્રમાણ છે એ અધ્યાત્મનું પ્રમાણ છે. અનુભવ પ્રમાણ છે અહીંયા અધ્યાત્મનું પ્રમાણ છે. જે પરિણામને માત્ર આત્માનું જ અવલંબન છે તેને અધ્યાત્મ કહીએ. દ્રવ્યનું અવલંબન છે અને પર્યાયનું વેદન છે તેથી યુગપથ દ્રવ્ય પર્યાયનું અનુભવન છે અથવા જ્ઞાન છે. પણ દ્રવ્ય પર્યાયના વિકલ્પ વિના, વિકલ્પ ઉત્પન્ન થયા વિના, એટલે દ્રવ્યનો દ્રવ્ય રૂપે અને પર્યાયનો પર્યાય રૂપે, ગુણનો ગુણ રૂપે ત્યાં યથાર્થ અનુભવ છે. અને એવા અનુભવને ખરેખર અનુભવ કહેવાય છે. અહીંયા કલ્પના નથી અને વિકલ્પની વિકલ્પના પણ નથી. વિકલ્પ જ નથી એટલે વિકલ્પના નથી કે કોઈ કલ્પના નથી. જેવું એકાકાર અખંડ આત્મદ્રવ છે, નિર્વિકલ્પ સ્વભાવથી જેવું છે, એવું જ નિર્વિકલ્પ પરિણમન સ્વાનુભવ પ્રમાણ છે. અહીંયા દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કહેવામાં આવે છે. યથાર્થમાં જેવા સ્વરૂપે છે એવો જ એનો અનુભવ છે એટલે એને યથાર્થ અનુભવ કહેવામાં આવે છે. શુદ્ધો ઉપયોગ થયો એમાં નિર્વિકલ્પ પરિણમન થયું શુદ્ધો ઉપયોગનું, ત્યાં દ્રવ્યનું આલંબન નિર્વિકલ્પ દ્રવ્ય સ્વરૂપનું આલંબન છે અને પર્યાયમાં નિર્વિકલ્પ સ્વસંવેદન પરિણમન છે તેને યથાર્થ અનુભવ કહે છે. દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કહે છે. અને તેથી તિર્યંચને પણ દ્રવ્યગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. અનુભવની અપેક્ષાથી ભલે તે તિર્યંચને સ્વવિકલ્પ જ્ઞાનમાં દ્રવ્યગુણ પર્યાયની સ્પષ્ટતા ન હો, ભલે એવો સ્પષ્ટ વિકલ્પ દ્રવ્યગુણ પર્યાયનો ઉત્પન્ન થતો ન હોય અને એવી મનના મન સહિતના જ્ઞાનની સ્પષ્ટતા ન વર્તતી હોય સૂક્ષ્મ જ્ઞાનમાં, તો પણ તેને દ્ર્ગુણ પર્યાયનો યથાર્થ અનુભવ છે, એનું જ્ઞાન પ્રમાણ છે, એનો અનુભવ પણ પ્રમાણ છે. અને તે શુદ્ધ સમ્યક દર્શનના ચારિત્રને ધર્મ પર્યાય પરિણમેલા છે, મોક્ષ માર્ગને પર્યાય પરિણમેલા છે. વેદન છે પણ દ્રવ્યમાં આવી ગયા ગુણ, ગુણ ગુણ સમુદાય દ્રવ્યમ, અનંત ગુણ એક રૂપ છે, તે જ દ્રવ્ય છે. પણ ગુણ ભાવે એનો અનુભવ નથી, દ્રવ્ય ભાવે એનો અનુભવ છે. ગુણનો ભેદ ગુણ છે એ જુદા જુદા ભેદરૂપ છે, એક એક ગુણ જુદા જુદા ભેદરૂપ છે. અને અનુભવ ભેદરૂપ નથી પણ અનુભવ અભેદરૂપ છે, તેથી ગુણનો અનુભવ જુદો નથી કહેવામાં આવતો. દ્રવ્યમાં ગુણ આવી ગયા, પણ દ્રવ્યમાં ગુણ આવી ગયા એટલે દ્રવ્યના જ્ઞાનમાં ગુણનું જ્ઞાન પણ આવી ગયું. અને એવો અનંત ગુણોનું અભેદરૂપ દ્રવ્યનું વેદનું અવલંબન લેવું, એને જ દ્રવ્ય ગુણનું યથાર્થ જ્ઞાન કહેવાય. અનેક ગુણોનું ભેદરૂપ જ્ઞાન થાય તેને ગુણનું યથાર્થ જ્ઞાન કહેતા નથી, કેમકે એ તો એક વિકલ્પ છે. એ વિકલ્પની કોઈ કિંમત નથી. ક્યાં સુધી? કે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. આમ લઈ લીધું રાજમલજીએ, બારંગનું સ્વવિકલ્પ વાળું લબ્ધિથી ઉત્પન્ન થયેલું સૂક્ષ્મ જ્ઞાન એ પણ વિકલ્પ છે. દ્વાદશાંગ જ્ઞાન વિકલ્પ છે ને અનુભવ નિર્વિકલ્પ છે, એમ સામે મૂક્યું છે. સીધું અધ્યાત્મ પ્રધાનતાથી ટીકાને એવું સામે લીધું છે. તેથી જેને નિર્વિકલ્પ અનુભવ થયો તેને શાસ્ત્ર ભણવાની અટક નથી. અટક નથી એટલે એને શાસ્ત્રો ભણવા જોઈએ, ભણવા પડે એવું બંધન લાદી શકાય નહીં. કોઈ એમ કહે કે આ જ્ઞાની છે તો પછી એને શાસ્ત્ર વાંચતા કેમ આવડતું નથી, તો એ બંધન એને લાગુ પડતું નથી. આવી વાત છે. એક અર્થમાં એનો ઉપયોગ થાય છે પણ પ્રકરણ અનુસાર એના જુદા જુદા પાસા બતાવવામાં આવે છે. જેમ કે નિર્વિકલ્પ અનુભવને આત્માનો અનુભવ કહે, નિર્વિકલ્પ અનુભવને આત્માનું જ્ઞાન પણ કહે, અને નિર્વિકલ્પ અનુભવને આત્માનું વેદન પણ કહે, તો કહેવામાં દોષ નથી, કથનને દોષ નથી. સમજણ યથાર્થ હોય તો તે સમજણ સાચી છે, નિર્દોષ છે, અને સમજણમાં ભૂલ હોય તો એ કથને દોષવાળું છે અને સમજણે દોષવાળી થઈ ગઈ. એને કેમકે કથન તો કથન છે, શબ્દને ખબર નથી અર્થની, પણ સમજણ એની પાછળ શું છે એના ઉપર આધાર છે. એટલે તો જ્ઞાની ને અજ્ઞાની એક સરખું કહે, શાસ્ત્ર વાંચીને એક સરખું કહે, તો શું બંને એક સરખા છે કે નહીં? અરે કોઈ વાર તો જ્ઞાની કરતા અજ્ઞાનીનું સ્પષ્ટીકરણ શાસ્ત્રનું વધારે સારું લાગે. વાર ઘણું સરસ, આવું તો જ્ઞાની સમજાવી શકતા નથી, એવું સરસ અજ્ઞાની સમજાવે છે. તો શું અજ્ઞાનીની સમજણ ત્યાં વધી ગઈ જ્ઞાની કરતા એમ છે? એ બિલકુલ નથી. જ્ઞાનીના એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ શ્રીમદજી મહિમા કર્યો છે, જ્ઞાનીની વાણીનો મહિમા કર્યો છે. કે એક વાક્યમાં, અરે એક વાક્યમાં શું એક શબ્દમાં અનંત આગમ રહેલા છે એમ શું છે? એવા અનુભવથી સ્વાનુભવથી પંચ પરમ ગુરુ થયા અને થશે. જે પંચ પરમેશ્વરી થયા, જેનો અનાદિ નમસ્કાર મંત્ર પ્રસિદ્ધ છે, અનાદિથી પ્રસિદ્ધ છે, એવા જે પંચ પરમેશ્વરી એને અહીંયા પંચ પરમ ગુરુ કયા છે. ગુરુના સ્થાને છે ને અરિહંત સિદ્ધાદિ પરમ ગુરુ છે, અને આ ગુરુ છે નિર્ગ્રંથ ગુરુ છે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ. એ જે પંચપરમ ગુરુ છે તે અનુભવથી થયા છે. શેનેથી થયા છે? અનુભવ કરતા કરતા અનુભૂતિમાં આગળ વધીને પંચપરમ ગુરુ થયા છે. જોકે જૈન ધર્મ જ અનુભૂતિ મૂલક છે, એમાં અનુભૂતિની પાસે બીજા કોઈ પણ બાહ્યાચરણની મુખ્યતા નથી કે વધારે કિંમત નથી. કેમ કે બાહ્યાચરણ છે એ તો સરળ ચારિત્ર છે, સ્વવિકલ્પ દશામાં ઉત્પન્ન થતી ક્રિયાઓ છે પરિણામની અને મન વચન કાયાના યોગની. આત્માના શુદ્ધ ઉપયોગના કાળમાં તો જે આત્માની શુદ્ધ દશા છે, પવિત્ર દશા છે, એની પાસે એની સરખામણી થઈ શકે? એની તો સરખામણી શું કરે? પણ મોક્ષમાર્ગી જીવને પરિણતિ છે સ્વવિકલ્પ દશાના કાળમાં જે શુદ્ધ પરિણતિ છે, એ શુદ્ધ પરિણતિને કારણે, શુદ્ધ પરિણતિને લઈને જેટલી નિર્જરા છે, તે જ મોક્ષ માર્ગીને શુદ્ધોપયોગ થાય ત્યારે જે નિર્જરા થાય, એ ઢગલા બંધ કર્મ નિર્જર છે, ગુણ શ્રેણી નિર્જરા છે. એટલો બધો શુદ્ધોપયોગમાં અને પરિણતિમાં નિર્જરાની એટલે શુદ્ધિની વિશેષતા છે. ચોથા ગુણસ્થાન વૃત્તિ સમ્યક દ્રષ્ટિના શુદ્ધોપયોગની નિર્જરા કરતા છઠ્ઠા ગુણસ્થાન વૃત્તિની પરિણતિ આહારના કાળમાં ચાલતી હોય કે નિંદ્રાના કાળમાં ચાલતી હોય તો પણ ગુણ શ્રેણી નિર્જરા મુનિની વિશેષ છે, સમ્યક દ્રષ્ટિના શુદ્ધોપયોગની નહીં. પણ તેના તે ગુણસ્થાનમાં મુનિને કે સમ્યક દ્રષ્ટિને તેની પરિણતિ કરતા શુદ્ધોપયોગમાં નિર્જરા વિશેષ છે, શુદ્ધિ વિશેષ છે, આનંદનો અનુભવ પણ ઘણો વિશેષ છે. કેટલો ખેર છે એનો? કહ્યું કે અમુક ક્રિયાથી પંચ પરમ ગુરુ થયા એવી વાત ન લીધી. અધ્યાત્મ શાસ્ત્ર છે ને, અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, એટલે એમ કહ્યું કે અનુભવથી પંચ પરમ ગુરુ થયા, ભૂતકાળમાં અનંતા થયા, તે અનુભવથી થયા અને ભવિષ્યમાં અનંતા થશે, તે પણ અનુભવથી થશે. સર્વત્ર અનુભવનું સામ્રાજ્ય છે. મોક્ષ માર્ગમાં તો અનુભવનું સામ્રાજ્ય છે, ત્યાં બીજી કોઈ પ્રધાનતા નથી. બાકી બધું છે એ બધું ગૌણ છે. બીજી ક્રિયા અને બીજા બાહ્ય ગુણો, વ્યવહારિક ગુણો છે, એની કિંમત પણ અનુભવને લઈને છે. અનુભવ ન હોય તો એની કાંઈ કિંમત નથી. તો અનુભવી તો અનુભવને જ ગાય ને, કેમ કે એમને અનુભવ થયો કે હા, આવું શ્રેષ્ઠ અને આવું ઉચ્ચ કક્ષાનું પવિત્ર પરિણમન છે. તો અનુભવી તો અનુભવને જ ગાય, સીધી વાત છે. રાજમલજી જુઓ ને, જે બનારસી દાસને પ્રેરણા થઈ છે નાટક સમયસાર લખવાની, પ્રેરણા થઈ છે એનું કારણ રાજમલજીની ટીકા છે. એટલે કેટલાક પદમાં રાજમલજીના ગદ્યના ભાવો એમણે પદ્યમાં ઉતાર્યા છે. જે ગદ્યમાં લખ્યું છે એ પોતે પદ્યમાં લખ્યું છે, ટીકાનો શબ્દો અને ભાવો લીધા છે. માટે
ક્રિયાઓ અનુભવ માટે પૂજા
એ તો અનુભવ કરાવવા માટે છે, અનુભવ ન થાય તો બીજા નીચી નીચેના પરિણામમાં ન જાય, એટલે એ ક્રિયામાં સહેજે સહેજે પરિણામ મોક્ષ માર્ગના આવી જાય છે, રહી જાય છે, એથી નીચે જઈને અટકતા નથી, આ સ્તરમાં અટકે છે એમ કહેવું છે. એટલી વાત છે મર્યાદા. બહારની વિશિષ્ટતા છે, અંદરની નથી, અનુભવની વિશિષ્ટતા નથી એમાં. કે આચાર્ય હોય તો એ ઘણા અનુભવી હોય અને સાધુ ઓછા અનુભવી હોય એમ નથી કહેવું. ગુણસ્થાન બધાના છઠ્ઠા અને સાતમા, ત્રણેયના ગુણસ્થાન છઠ્ઠું સાતમું છે, પણ આચાર્યને આચાર્ય યોગ્ય ક્ષયોક્ષમ હોય છે, ઉપાધ્યાયને ઉપાધ્યાયને યોગ્ય ક્ષયોક્ષમ હોય છે, એ બારના ક્ષયોક્ષમનો પ્રકાર છે. બીજું આચાર્ય છે એ બીજા સાધુઓને શિક્ષા દીક્ષાના દેનાર છે, એટલે એ પ્રકારે એની બહારમાં વિશિષ્ટતા છે. ઉપાધ્યાય છે એ બીજા સાધુને અધ્યયન આદિ કરાવે છે, એવી રીતે શાસ્ત્રના વિશેષ જ્ઞાતા છે એમ, એવો ફરક છે બહારનો. પણ કોઈ વાર એવું બને છે કે સાધુ છે પણ સાધુ પદની અંદર ઘણી સાધના સાધતા હોય, એટલા બધા આગળ નીકળી જાય સાધતા સાધતા, કેમ કે એ તો સ્વતંત્ર વિષય છે, એમાં કોઈનું બંધન નથી. કોઈ શિષ્યને ગુરુનું એવું બંધન નથી કે ગુરુથી આગળ ન જવાય, એવો આ માર્ગ છે. શું છે એવું બંધન? છે તો એની સ્વતંત્રતા રહેતી નથી એ દ્રવ્યની. જોર કરીને ગમે ત્યારે ગમે તે ક્ષણે ગુરુથી આગળ નીકળી જવાની છૂટ છે આ માર્ગમાં. ગુરુને પ્રમોદ આવે કે વાહ, આ કોઈ આત્મા છે, અમારા માર્ગમાં આ એક એવો આત્મા પાયકો જબરદસ્ત, અમારાથી આગળ ગયો. પ્રમોદ થાય છે. ગુણી શું પ્રમોદ? ગુણી ગુણવાનથી પ્રમોદ છે. આ માર્ગમાં તો ગુણવાનથી પ્રમોદ થાય છે. ખૂબ પ્રમોદ આવે છે. ભગવાનજી વિશે બોલ્યા, અમારાથી પહેલા જવાના છે સિદ્ધાલયમાં, સિદ્ધ દિશાને અમારાથી પહેલા પામશે. સાતથી ચોથે ભવે અમે જીવી તીર્થંકરના ભવમાં દીક્ષા લઈશું, એમ તીર્થંકરના ભવમાં દીક્ષા લઈશું. નગ્ન દિગંબરી દીક્ષા છે. હરિયંતને કોઈ ગુરુ ન હોય, સદમસ્ત ગુરુ એને હોય નહીં. જગદગુરુ થવાના છે, જગદગુરુની પદવી પામશે, એને કોઈ માથે ગુરુ ન હોય. એ પોતે સ્વયં દીક્ષા લે છે. કોઈને દીક્ષા દેનાર ગુરુ ન હોય, દીક્ષા દીક્ષાદાતા ન હોય, આચાર્ય સ્વયં ગુરુ સ્વયં દીક્ષા લે છે. ત્યારે એ નમો અરિયંતાનંદ ન બોલે, એ નમો સિદ્ધાનંદ બોલે છે, કારણ કે એમને માથે ગુરુ નથી, કોઈ દેહધારી ગુરુ નથી. નમ સિદ્ધે જ્યા એવું જ્યારે વચન ઉચ્ચાર થશે, અનંત સિદ્ધોને લક્ષમાં લઈને, એ બહુવચન છે. સિદ્ધે જ્યા એ બહુવચન છે, વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે. તો અનંત સિદ્ધોને નમસ્કાર થશે ત્યારે એમાં એમનો સ્થાન સિદ્ધમાં હશે. એ સિદ્ધ પર્યાય બિરાજમાન થઈ ગયા છે, એટલે એ વખતે અમારા નમસ્કાર એમને પહોંચશે. એ ભલે અત્યારે નમસ્કાર કરે, પણ અમારા નમસ્કાર ભવિષ્યમાં એને પહોંચવાના છે, એનું શુદ્ધ જ્ઞાન અમને અત્યારે વર્તે. ઠીક. હા, એવું છે. જેને પરિચય કર્યો છે એને તો એવું છે. જ્ઞેશ્રીનો વિષય પણ એવો છે, ઘણી સાધનામાં રહે છે, આરાધનામાં વિશેષપણે રહે છે. સાધારણ મુનિ અને સામાન્ય રીતે દીક્ષા દેનાર હોય છે, ગ્રસ્ત હોય, નીચેના ગુણ સ્થાને હોય, એને પોતાને ખ્યાલ આવે કે મારો પુરુષાર્થ ઉગ્ર છે, ઉગ્રતા ઘણી વધી જાય એવું અંદરથી જોર થતું દેખાય અને ક્યાંય પરિણામ લાગતા ન હોય ત્યારે એ પોતે કોઈ આચાર્યની સમીપ જાય છે, આચાર્યની સમીપ જાય છે પોતે છે અને દીક્ષાની પ્રાર્થના કરે છે, એ રીતે દીક્ષા આપે છે. આચાર્ય પણ એવા સૂક્ષ્મ વાળા હોય છે કે આ દીક્ષા લેનાર આવ્યો છે તો દીક્ષાને યોગ્ય છે કે કેમ એની કેટલીક ચકાસણી એમના જ્ઞાનમાંથી જાય એવી ક્ષમતા આચાર્યને હોય છે. તો એની પાત્રતા જોઈને, વર્તમાન સ્થિતિ જોઈને એને દીક્ષા આપે છે. અને દીક્ષા આપ્યા પછી એ ધ્યાનમાં બેસે છે અને સીધા સપ્તમ ગુણ સ્થાને આરૂઢ થાય, ભાવલિંગી સંત થયા ત્યારે. હા, અપેક્ષા એ ઉતારવું હોય તો ઉતારાય, અપેક્ષા એ ઉતારવું, એ અપેક્ષિત વાત છે. એમના જ્ઞાનમાં ગુરુદેવ અર્થ જ એવો કરતા કે કેવળ જ્ઞાન થયા પછી કેવળીને જ્ઞાનમાં આવે છે કે છદમસ્ત અવસ્થામાં આ મારા ગુરુ હતા એમ જ્ઞાન તો આના. ત્રણ કાળ ત્રણ વર્તી પદાર્થોનું જ્ઞાન થાય તો પોતાની ભૂતકાળની પર્યાયનું જ્ઞાન થાય કે ન થાય, એનું નામ એનો વિનય છે, એનું નામ વિનય છે. બીજું વિનયનો વિષય ત્યાં રાગ વિકલ્પ કે વિનયની કોઈ મનવચન કાયાની ક્રિયા એ પ્રકાર નથી, એટલી મર્યાદા. અનુભવથી પંચ પરમ ગુરુ થયા ને થશે તે પ્રસાદ અનુભવનો છે, તે કૃપા, તે મહેરબાની, તે પ્રભાવ અનુભવનો છે. અનુભવથી પંચ પરમેષ્ઠી પદને પ્રાપ્ત થયા છે, વગર અનુભવે પંચ પરમેષ્ઠી પદ પ્રાપ્ત થતું નથી. અર્યંત સિદ્ધ પણ એ અનુભવ આચરણને સેવે છે. જે અર્યંત દેવ છે, સિદ્ધ પરમાત્મા છે, એ પણ પરિપૂર્ણ સ્વાનુભવમાં ડૂબેલા છે. સમોસરણમાં ભગવાનની સ્તુતિ કરી છે પંડિતજીએ, એ જ કરે છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા, આપ તો જિનવર છો, સ્વરૂપમાં ડૂબી ગયેલા છો, ક્યાંય આપની કેવળ જ્ઞાનમાં સર્વ આખું લોકાલોક ત્રણકાળ સહિતના પર્યાયો સહિત જણાતું હોવા છતાં ક્યાંય આપનો ઉપયોગ ફરતો નથી, એ બધા જ્ઞાનમાં પોતાના સ્વરૂપને અર્પણ કરે છે. શું કહેવાય છે કે જગતના તમામ અનંતા દ્રવ્યો પોતાના સમસ્ત દ્રવ્યગુણ પર્યાયના ભેદભાવો સહિત પોતાના સ્વરૂપને કેવળ જ્ઞાનમાં, કેવળ જ્ઞાનને અર્પણ કરી દીધા છે. પણ કેવળ જ્ઞાન ત્યાં ઉપયોગને લઈ જતો નથી, પેલા લોકો ત્યાં જાય છે એમ કહે છે. એટલે જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય છે, ઉપયોગ બદલવો પડતો નથી, ઉપયોગ ફરતો નથી, અને જ્ઞાનમાં સર્વ પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. એ તો સ્વની અપેક્ષા એ પર છે અને પરની અપેક્ષા એ સ્વ છે. સ્વને પર તો સાપેક્ષ છે ને. કોઈ એમ કહે કે આત્મા સ્વને જ જાણે છે અને પરને નથી જાણતો, તો પરને પર છે એમ જાણ્યા પછી નથી જાણતો એમ કહ્યું કે પર છે એમ નહીં જાણીને નથી જાણતો એમ કે છે? એ સ્વને જાણે છે એમ કહ્યું એમાં પરને જાણે છે કે ન જાણે છે એમ કહે એ વાતનો અપેક્ષા રહેતી નથી, કેમ કે સ્વ તો પરની અપેક્ષા એ છે. આત્મા સ્વને જ જાણે છે એમ કહો એટલે પરની અપેક્ષા આવી ગઈ એની અંદર, કેમ કે પર તો સ્વની અપેક્ષા એ છે ને, પરને સિદ્ધ કરે છે એટલે પરને જાણવા નહીં જાણવાનો વિવાદ જ સ્થાને છે. કે સ્વને જાણે છે એમ કહેવું એનો અર્થ જ પર છે એ વાત એમાં આવી ગઈ છે, નહીતર સ્વ આવ્યું ક્યાંથી? જો પર ન હોય તો સ્વ કહેવાનો અર્થ રહેતો નથી, તો જે એક પરમ બ્રહ્મ છે એમ કહેવું પડે. શું સર્વત્ર એક પરમ બ્રહ્મ છે એમ જ કહેવું પડે, જે વેદાંતનો વિષય છે એ પ્રશ્ન નથી. અહીં તો સ્વ પરનું જ્ઞાનમાં સ્વાનુભવ લેવામાં આવે છે, એમાં પરનો અભાવ છે એ વાત આપોઆપ એમાં આવી જાય છે. ના, વ્યવહાર છે એટલે શું છે કે પરમા તન્મય થતો નથી, પર જણાય છે છતાં તન્મય થતો. અહીંયા અહીંયા એ વિષય છે સ્વપરનો. જ્ઞાનાધિકારમાં આ વાત છે, 66મું પાનું મારી પ્રતિમા 66મું પાનું છે. જ્ઞાનાધિકાર 66 પાનામાં છેલ્લી લીટી છે, છેલ્લા પેરેગ્રાફમાં જે સમાધાન છે, જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન ઉઠાવ્યો છે. મળે છે બીજી પ્રતિમા કયું પાનું મળે છે? બધે 66 જ છે. અહીં કોઈ તર્ક કરે, જ્ઞાનાધિકાર પહેલાનો અધિકાર, અહીં કોઈ તર્ક કરે કે જ્ઞાનમાં સર્વજ્ઞેયો ઉપચારથી છે તો સર્વજ્ઞ પદ ઉપચરિત થયું, અને ઉપચાર જૂઠો છે તો શું સર્વજ્ઞ પદ જૂઠું થયું? ઠીક, સર્વજ્ઞ ઉપર લઈ ગયો તર્ક લઈ જનાર કે સ્વમાં પર જણાય છે તો ઉપચારથી છે ને, ઉપચાર જૂઠો તો કેવળ જ્ઞાનમાં લોકાલોક સર્વ જણાયું એ તો ઉપચારથી જણાયું, માટે સર્વજ્ઞપણું કહેવું એ ઉપચારથી છે અથવા જૂઠ કથન છે એમ લેવું અમારે? એની ના પાડે છે કે જેને ઉપચાર માત્રમાં જ લુકાલુક ભાષો તો તેના નિશ્ચય જ્ઞાનનો મહિમા કોણ કહે? અનુભવને મુખ્ય કરે છે. જેના ઉપચાર જ્ઞાનમાં એમ કહી શકાય કે લુકાલુક ભાષે છે તો પછી એના નિશ્ચય જ્ઞાનની તો કોઈ વાત જ થઈ શકે એવું નથી, વચનોગોચર વાત છે. આ જ્ઞાન સ્વસંવેદન જ થયું થકું સર્વને જાણે છે. કેવળ જ્ઞાનના કાળમાં પણ, કેવળ જ્ઞાન એટલે આ જ્ઞાન સ્વસંવેદન જ થયું થકું, સ્વસંવેદનપણે સ્વરૂપમાં ડૂબેલું રહેતું થકું સર્વને જાણે છે. પોતાને જાણતા પરનું જાણવું સ્થપાય છે, આપોઆપ સ્થપાઈ જાય છે. પોતાને જાણતા પરનું જાણવું સ્થપાઈ જાય છે, પરને જાણતા સ્વનું જાણવું સ્થપાઈ જાય છે. આ પર છે એમ કહે એનો અર્થ જ કે સ્વ જુદો છે એમ સ્વનું જ્ઞાન એમાં સ્થપાઈ જાય છે, સ્વનું જાણવું સ્થપાઈ જાય છે. પરની અપેક્ષા એ સ્વ છે અને સ્વની અપેક્ષા એ પર છે, એ તો બંને સાપેક્ષ છે. વિવિક્ષાથી વસ્તુ સિદ્ધિ છે, પછી શું અહીંયા કહેવા ધારે છે? સ્વ પર પ્રકાશક જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની કથન શૈલી હોય ત્યાં શું કહેવા ધારે છે? વિવિક્ષાનો અર્થ એ છે, કહેવા ઈચ્છિત હોય તે વિવિક્ષિત કહેવાય છે. કહેવા જે ધાર્યું હોય, કહેવાની જે ઈચ્છા હોય તેને તેની વિવિક્ષા કહેવામાં આવે છે. તો જે કઈ જે પ્રકારે જે ન્યાયથી જે નહીંથી વસ્તુની સિદ્ધિ કરવી હોય ત્યાં તે વિવિક્ષા ચાલે છે. વિવિક્ષાથી વસ્તુ સિદ્ધિ છે અને જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે. આને સરવાળો મારી દીધો, વાદ વિવાદ મુકાવી દીધો કે એ બધી વાતો વિવિક્ષાની છે, જ્ઞાનથી તો સ્વરૂપાનુભવ છે, સ્વરૂપનો અનુભવ. એમાં જે જ્ઞાન રહ્યું તે જ્ઞાન અને એ જ જ્ઞાન તે જ્ઞાન ને બાકીનું બધું અજ્ઞાન લીધું એ બાકીનું જ્ઞાન નહીં. 172 ગાથામાં કહ્યું, 9મો બુલ 20 બુલમાંથી, કે આ ઉપયોગ પરમાં જાય ને ઉપયોગ કહેવો કે ન કહેવો કે નહીં એ ઉપયોગ નહીં. જે ઉપયોગ આત્માને છોડે, જે ઉપયોગ આત્માને છોડી દે અને પરને વિષય કરે એને ઉપયોગ કહેવો કે ના એને ઉપયોગ ન કહેવો, એ ઉપયોગ નહીં, એ અમારો ઉપયોગ નહીં, એ અમારું જ્ઞાન નહીં, અમે એમાં નહીં, એમ કરીને એનો નિષેધ કરવામાં આવે છે. એ બહિર્મુખ જ્ઞાન ભાવનો નિષેધ છે. પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને કોઈ જ્ઞાની મોક્ષ માર્ગ ન કહે કે ન જાણે, એ જે ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધું એ અહીંયા 172 ગાથાના બોલમાં લીધું. મુખ્યપણે તિર્યંશ ગતિ નું કારણ છે, કેમ કે બધા આડાજી ત્યાં જાય છે, અથવા મિથ્યાત છે એની પ્રકૃતિ જો વિચારવામાં આવે તો એ માયાની પ્રકૃતિનો ભેદ છે. એ ચાર કષાય છે, ક્રોધ માન માયા ને લોભ, એમાં મુખ્યપણે એ માયામાં જાય છે. પછી એને ક્રોધમાં લોભમાં ઘટાવીએ તો ઘટાવી શકાય છે પ્રકૃતિ, પણ ખરેખર જો એનો એનો પ્રકૃતિનો જ વિચાર એટલે એનો સ્વભાવનો વિચાર કરવામાં આવે તો એ માયાના, એનો એમાં મિથ્યા દ્રઢ થવાનું કારણ એ છે કે એને તો માયાનું જોર વર્તે છે એમ છે. એટલે સરળતા છે એ સમ્યક દર્શનનો ની નજીક લઈ જનારા પ્રકાર છે. મુક્ષુતામાં પણ જે સરળતા છે એ સમ્યક દર્શનની નજીક લઈ જનારો પ્રકાર છે, અને એમાં પણ જેટલો હઠ ને જીભનો પ્રકાર છે એને સમ્યક દર્શનથી દૂર લઈ જનારા. પૂર્ણ સ્વસંવેદનમાં જ્ઞાન રહી ગયું છે, થઈ ગયું છે પૂર્ણ સ્વસંવેદન રૂપ, અને છતાં અનંતાગ્નિઓનું એમાં અનંતી પોતાની ગુણભેદને પર્યાયો સહિત એમાં પ્રતિબિંબ છે. વિશિષ્ટતા તો એ છે એ જ્ઞાનની કે અનંતકાળ પછી અનંત દ્રવ્યોની જે પર્યાયો થવાની છે જે અત્યારે થઈ નથી, અને અનંતકાળ પહેલા જે પદાર્થોની પર્યાય થઈ ગઈ જેનું અત્યારે આ વર્તમાન અવસ્થામાં ક્યાંય નામ નિશાન નથી દેખાતું, જેમ કે એક રંગ કાળો હોય ધોળો થઈ જાય અને ધોળો એ ઉલટીને કાળો થઈ જાય પર્યાયમાં, આખો ઉલટો સૂટો એ ફેર છે. એક પ્રકાશનો પરમાણુ હોય આ બહારના પ્રકાશનો સૂર્યનો બત્તીનો, એ જ પરમાણુ અંધકારે પરિણમે ને અંધકારને પરિણમે એ જ પ્રકાશ જળહળાટમાં પરિણમે. છતાં કેવળ જ્ઞાનમાં વર્તમાનવત ભાષે છે, વર્તમાનવત ભાષે છે, કાળનો આત્રો ક્ષેત્રનો આત્રો બધો તૂટી જાય છે. અસંખ્ય યોજન દૂર પદાર્થ હોય તો પણ સામે હોય એવી રીતે ભાષે છે, કોઈ ક્ષેત્રનો આત્રો નથી. કઈ તો આ દિવાલ પાછળ શું છે કોઈ ઉભો હોય દેખાય કે નથી, કેવળ જ્ઞાન ને એ દિવાલ નથી, ક્યાંય કોઈ દિવાલ નથી. અસંખ્ય યોજન દૂર 14 બ્રહ્માંડમાં અસંખ્ય યોજન છે, એનું ક્ષેત્ર છે અસંખ્ય યોજન છે. એક જંબુ દ્વીપ છે ને એમાં જે દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એ અસંખ્ય છે, ડબલ ડબલ કરો તો અસંખ્ય છે. 14 બ્રહ્માંડ તો એ આ તો હજી એક રાજુ છે, ઓલા 14 રાજુ છે ક્ષેત્ર ઉપર નીચે, તો 14 રાજુ લંબાય છે, પહોળાય એટલી નથી, વધુ ને વધુ પહોળાય 3.5 રાજુ નથી, ત્રસ નાડી તો એક રાજ્યમાં છે. તો એટલું મોટું ક્ષેત્ર છે, સામે પદાર્થો એમ કેવળ જ્ઞાનમાં આવે છે, એમ સામે સામે એકબીજાને જુએ, કોઈ ક્ષેત્રનું અંતર નથી. પ્રત્યક્ષવત અને વર્તમાનવત, અનંતકાળ પહેલાની અને અનંતકાળ પછીની, પર્યાય વર્તમાનવત. એક જીવ નિગુણમાં જાય, એ જીવ સિદ્ધમાં જાય, વર્તમાનવત જુએ છે. એનો અનંતકાળ પહેલાની નિગુજની પર્યાય વર્તમાન વધ્યો, એના અનંતકાળ પછીની સિદ્ધની પર્યાય વર્તમાન વધ્યો. આટલું સામર્થ્ય જ્ઞાન, એના ઉપરથી શ્રુત જ્ઞાનનો નૈગમ નહીં ઉતર્યો છે. નૈગમ નહીં પણ કાળના આતરાને તોડીને વર્તમાનવત શ્રુત જ્ઞાનમાં જાણે તેને નૈગમ નહીં કહેવામાં આવે છે. ભાવિના પદાર્થને પર્યાયને જાણે તે ભાવિ નૈગમ નહીં, અને ભૂતની પર્યાયને જાણે તેને ભૂત નૈગમ નહીં કહેવામાં આવે છે. કારણ માત્ર સ્કૃત જ્ઞાન તોડી નાખે છે ત્યાં પરોક્ષ હોવા છતાં. અને આ સકલ પ્રત્યક્ષ છે એ ક્ષેત્ર અને કાળના આતરાને તોડી નાખે છે. બરાબર, પોતાને બીજાની જાણે અને પછી પોતાને ન જાણે, એવું કઈ કારણ ખરું? સર્વ સર્વમાં અસર્વ નહીં, એક પણ સ્વપર પદાર્થમાંથી એક પણ દ્રવ્ય, એક પણ ગુણ ને એક પણ પર્યાયનું ઓછાપણું હોય તો તે અસર્વ કહેવાય, તે સર્વ ન કહેવાય. આ તો સર્વજ્ઞ છે, પરમાત્મા છે એ સર્વજ્ઞ છે, સર્વને જાણે છે. પછી એમાં કોઈને નથી જાણતા એ પ્રશ્ન રહેતો નથી. એ તો તમે મિત્ર તો સર્વજ્ઞ પણ જૂઠું ઠરશે. સર્વજ્ઞ પણ સિદ્ધ કરે છે ને, એને તર્કથી પણ તોડી શકાય એવું નથી. કોઈ એમ કહ્યું કે આ જગતમાં સર્વજ્ઞ નથી, આ બધી તમારી જૈન દર્શનમાં સર્વજ્ઞની વાત હંબક છે. શું કેવી રીતે નક્કી કર્યું? સર્વક્ષેત્ર તે જાણીને નક્કી કર્યું, અને સર્વકાળ જાણીને નક્કી કર્યું કે કોઈ સર્વજ્ઞ નથી? તો કે હા, તો કે તો તું સર્વજ્ઞ છું. એટલે આમાં તો કોઈ તર્ક ચાલે એવું નથી. અને એક એક ગુરુદેવ બહુ સરસ આના ઉપર તર્ક આપતા હતા, એ છે કે જેમ એક જળ પરમાણુ છે એમાં અનંત જડત્વ છે. એ આ તો થોડો વિષયાંતર થશે પણ સમજવા જેવો છે કે એક જળ પરમાણુને એનામાં ચેતનતા અનંત ઉપાય અને અનંત પુરુષાર્થે અનંત કારણો ભેગા કરીને પણ ન લાવી શકાય. જળ જળ જ રહે, કેમ કે એની જે જડતા છે એ અનંતી છે. એનામાં ભલે પરમાણુ આટલો સૂક્ષ્મ છે તો પણ. એવી જ રીતે આત્મામાં ચૈતન્યપણું જેમાં જ્ઞાન છે, એની ચેતનતા જ્ઞાન પણ અનંત છે. એમાં ન જડત્વ થઈ શકે અને એનો વિકાસ થાય તો એ જેટલા કોઈ જ્ઞેયો હોય એને જાણે. જ્ઞાતું યોગ્યમ જ્ઞેયમ, બીજો અધિકાર જ એના ઉપર છે. જે જ્ઞેયને જાણે, જાણવા યોગ્ય પદાર્થ હોય તેને જાણે, તેનું નામ જ્ઞાન છે. જાણે તે જ્ઞાન છે, જણાય તે જ્ઞેય છે. જાણવા યોગ્ય પદાર્થને જ્ઞેય કહેવામાં આવે છે. જ્ઞાનનો જે વિષય થાય તે જ્ઞેય. જગતમાં કયો પદાર્થ અજ્ઞેય છે કે કોઈ પદાર્થ અજ્ઞેય છે એમ વાત હતી? એમ કે તો કહેવા માત્ર છે. એના કરતા એક બહુ સરસ વિષય લીધો છે નિયમ સારમાં, કે અરે રે અમે જળ છીએ, કે મોક્ષ માર્ગી જે સાધુ છે, સાધક છે, એમાં અને પરમાત્મામાં ફેર પાડીએ છીએ. શું કહે આવું કહે છે ને પંડિત ને વિદ્વાન હોય ને એમ કે સર્વજ્ઞ હોય એને આટલી ભક્તિ થાય, ગુરુ હોય સાધુ એને આટલી ભક્તિ થાય, અને સમ્યક દ્રષ્ટિ હોય એનું આટલું જ માન થાય. ત્રણેયના માનમાં ફેર રાખવો પડશે, નહીતર અવિવેક થઈ જાય. કે છે પોતે પાછા પોતે નિર્ગ્રંથ સાધુ છે, જોવાની ખૂબી છે. કહેનાર પોતે કોણ છે? પોતે નિર્ગ્રંથ સાધુ છે. પદ્મ પ્રમલધારી દેવ કે અરે રે પરમાત્મામાં અને સાધુમાં ફેર જાણીએ તો જળ છીએ, જળ હોય ફેર જાણે એમ કે એવી એક શ્લોકની રચના કરી છે. પદ રચ્યો છે પરમાત્મામાં અને સાધુમાં કાંઈ ફેર દેખાતો નથી. એવી સાધુ દશાને જોઈ છે જંગલમાં રહીને પોતે જે સાધુ દશાનો અનુભવ કર્યો છે, એ તો કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠા છે. કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠા છે, આમ એક ઝપટ મારશે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન દેશે. એટલે નજીક જઈને, તળેટી એટલે બહુ નજીક જઈને બેઠા છે, એવું સાધુ પદ છે. હાથ વેંતમાં કેવળ જ્ઞાન જેને છે, લીધું કે લેશે એવું એ સાધુ પદ છે. ગુણસ્થાનની ગણતરી ગણવી હોય તો ફેર છે. અનુભવને જુઓ હોય તો જે સ્વાનુભવમાં પરિપૂર્ણ શુદ્ધાત્મા અનુભવ ગોચર સ્વપણે થાય છે, તે જ આત્મા, તેવડો જ આત્મા તેવા જ પ્રકારના અનુભવથી ઉપર ઉપરના ગુણસ્થાને અનુભવ ગોચર થાય છે. તારતમ્યતામાં અને સ્થિરતામાં ફેર છે. અનુભવના વિષયમાં ફેર નથી. કોઈને વિષય નાનો છે ને કોઈને વિષય મોટો છે એવું કાંઈ નથી. બધાએ અનંત ગુણના ધામના ધણી થઈને બેસી ગયા છે. જેટલા સ્વાનુભવી થયા તે અનંત ગુણ ધામ જે આત્મા છે એના સ્વામી એના ધણી થઈને બેસી ગયા છે. એની દ્રષ્ટિએ કબજો લઈ લીધો છે ખજાનાનો, ગુણના ખજાનાનો. સાનુભવની જાતમાં ફેર નથી, ક્વોલિટીમાં ફેર નથી, ક્વોન્ટિટીમાં ફેર છે. એને મુખ્ય કરવો કે ગૌણ કરવો એ પ્રકરણવશ છે. શું વિરીક્ષાવશ છે. બાકી અનુભવને જ્ઞાનને અનુભવ છે, અને અનુભવમાં જે જ્ઞાન છે એ જ્ઞાન છે. એ તો લીધું વિવિક્ષાથી ફેર છે. જ્ઞાન તો અનુભવ.